நமோரிஹந்தாரம் நமோ சித்தாரம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் ீகிருஷ்ணாசனோ நமோ நானாவிதசுகாய் ஆதமஹிதோபதேஷதே கரிமங்கிலாசாய் சுகிதி நஷாசனமியாத்மானுஷாசனஸ்ருத ஷாஹி துக்க ஹாரி துக்க காலி சாதி சாசன ऐसे सारे शास्त्र को प्रकाशे अत जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना ताकि देश भाषा करी अर्थ को प्रकाश करो जाति मंद बुद्धि हो के भाषना जाके मंदा बुद्धि हो के वो दर्थ भाषना जो लक्ष्मी के निलय रूप अविनाशी प्रभु को ग्रंथ रचु आत्मा अनुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता रुझ किसी वांछा करता इसीलिए मैं दुख हारी सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु विभास सो कटु औषधि ग्राहक रोगी बल किंचित तू भय बीत न हो किंचित तू भय बीत न हो गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान है। अपनी चर्चा दर रविवार आत्मानुशासन ग्रंथ ऊपर सोल साइंस न अंतर्गत चाली रही है। अपने गाथा नंबर 122 गाथा नंबर 122 ऊपर लास्ट टाइम चर्चा करी थी। अशुभ और शुभ छोड़ने का क्रम क्रम की चर्चा आई थी कि केवी रीतना क्रम पूर्वक अशुभ भाव माती शुभ भाव में जीव आवे छे अने शुभ भाव माती पछी शुद्ध भाव में जीव आवे छे। तो एक क्रम की आपकी चर्चा आपने लास्ट टाइम करी है जो एज संबंधी चर्चा आना पछी गाथा में छे। आपने एमां जोईए आज आपको विषय विस्तार थी 123 नंबर की गाथा में अपेल अपने 123 नंबर की गाथा जुए ज्ञानियों का तप और श्रुत के प्रति अनुराग कल्याणकारी है। क्योंकि बहुत सरस हेडिंग से जो ज्ञानियों का एले सम्यक दृष्टि ज्ञानी धर्मात्मा से ए ज्ञानी धर्मात्मा ने जे तप अने श्रुत के प्रति जे अनुराग छे ए अनुराग केवो छे तो के ए अनुराग कल्याणकारी है। शु अर्थ चालो तो के एनो अर्थ यह करे छे जो हवे आपणे कहीए पछी विस्तार थी आनी चर्चा करीए। बे शब्द आया कया बे शब्द तप अने श्रुत बे शब्द छे तप अने श्रुत अने कोनी वात करे छे ज्ञानी ज्ञानी धर्मात्मा जे सम्यक दृष्टि जीव छे। जेवी रीतना आपी सामे हमणा कुचे गुजेशी सम्यक दृष्टि छे ने બરાબર કૃપાળુ દેશે આ બધા જીવો છે સમ્યક દ્રષ્ટિ આત્મ અનુભવી પોતાના આત્માનો અનુભવ કરનાર સ્વ પરનું ભેદ વિચાર કરનાર આ શરીર સંયોગ ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા આદિથી ભિન્ન જે પોતાનો શુદ્ધાત્મા છે એ પોતાના શુદ્ધાત્માનો જેને અનુભવ કર્યો એનું નામ છે જ્ઞાની। જ્ઞાની સમજે જ્ઞાની અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય અને મિથ્યા દ્રષ્ટિ કોને કહેવાય જીવ તો દેવ છે મિથ્યા દ્રષ્ટિ પણ જીવ છે સમ્યક દ્રષ્ટિ પણ જીવ છે જીવ તો દેવ છે ને તો એકને મિથ્યા દ્રષ્ટિ કેમ કહો છો એકને સમ્યક દ્રષ્ટિ કેમ કહો છો વોટ ઇઝ ધ બેઝ ઓન વિચ યુ આર બાયફરકેટિંગ વન જીવ from the other, different કરીએ છીએ કે આ મિથ્યાદર્શી છે આ સમ્યક દ્રષ્ટિ છે. તો કોના આધારે મિથ્યાદર્શી સમ્યક દર્શનનો જ્ઞાની અજ્ઞાનીનો દુઃખી સુખીનો આધાર શું છે? તો કે અંદરમાં પોતાના અંદરમાં પોતાની માન્યતા માન્યતા સમજે છે માન્યતા અભિપ્રાય. આપણે 24 કલાક શું માનીએ છીએ? Don't tell me, I will not tell you, but you test your own vishwas, test your own abhipraya, pratiti. Apne kyun maane ki 24 kalak apne andar mein manyata kyun chale? 24 kalak sawar ki raat din apna andar mein manyata kyun chale? Manyata apne kyun maane ki potane apne potane sharir maane ki sharir ne to nahi kaha re sharir se sharir to jad se na non living એને તો આપણે કહીએ ને કે ડેડ બોડી પડી હોય ઘરવાળા જઈને એને બાળી આવે બરાબર છે. તો એ શું થયું? એ તો બળી ગઈ, એ આખી બોડી આખી રાખ થઈ ગઈ, અડધી ઉડી ગઈ, અડધા પરમાણુઓ ક્યાંક પરણમી ગયા, ક્યાંક ફેંકાઈ ગયા, ક્યાંક ઉડી ગયા. બોલો વિચાર કરો. તો શરીરને તો નથી ખબર ને કે હું શરીર છું. બોલો આ કાનને ખબર છે આ કાન કયા કલરનો છે? આ કાનને ખબર છે આ કાન કયા આકારનો છે? પોઈન્ટ સમજે? આ શરીરને ખબર છે કે ગોરું છે કે કાળું છે? કોણ કે છે આ ગોરું છે કે કાળું છે? કોને કોણ જાણે છે? જ્ઞાન જાણે છે. પોઈન્ટ સમજાય કે શું કહેવા માંગુ છું? તો મિથ્યાદ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ, તો કયો જીવ મિથ્યાદ્રષ્ટિ કયો જીવ સમ્યક દ્રષ્ટિ? તો કે જે પોતાને શરીર, બહુ સિમ્પલ પરિભાષા, ડેફિનેશન ઓફ મિથ્યાદ્રષ્ટિ, જે પોતાને શરીર માને છે, ગોળો કાળો માને છે, પુરુષ માને છે, સ્ત્રી માને છે, જે પોતાને રાગી દ્વેષી માને છે, કોઈ સમજાય છે? એવો જીવ છે મિથ્યાદ્રષ્ટિ. અને જે જીવ પોતાના પુરુષાર્થ વડે આ બધાથી ભિન્ન 9000 પ્રવચનમાં જે વાત આવી, એનો જે સાર, એનો જે નિચોડ, એની જે સમરી એને અંદરમાં અપનાવી લે છે. શું આવ્યું પ્રવચનમાં? બોલ. ઓમ ધ્વનિમાં આજે વિજય ક્ષેત્રમાં સિમંદર ભગવાનની ઓમ ધ્વનિ ફીરે છે આખા દિવસમાં 7 કલાક અને 23 મિનિટ. કેટલો ટાઈમ? 7 કલાક અને 23 મિનિટ એક વાર ઓમ ધ્વનિ ફીરે ને એક વાર. 2 કલાક અને 24 મિનિટ એક વાર ફીરે. 2 કલાક અને કન્ટિન્યુઅસ મહાવિજય ક્ષેત્રમાં હમણાં જે 20 યરમાં સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ આદિ 20 ભગવાન છે, તો એની ઓમ ધ્વનિ કન્ટિન્યુઅસલી દિવસમાં મિનિમમ 3 વાર તો ફીરે. તો એક વાર ઓમ ધ્વનિ ફીરે ભાઈ સમજાય છે? તો કેટલો ટાઈમ ફીરે સમ્યકભાઈ? 2 કલાક 24 મિનિટ. 2 કલાક અને 24 મિનિટ કન્ટિન્યુઅસલી ઓમકાર માં જ ફીરે. તો શું આવ્યું એ ઓમ ધ્વનિમાં? શું આવ્યું એ ઓમ ધ્વનિમાં? ભગવાન શું કહે છે? શું સમજાવે છે? સમજાય છે? ગંધર્વ પરમાત્મા શું જીવે છે? આચાર્ય શું લખે છે? આપણા શાસ્ત્ર છે ને, આપણા શાસ્ત્ર ઇઝ રિઝલ્ટ ઓફ ઓમ ધ્વનિ. આ પરંપરા એ ઓમ ધ્વનિ છે. એટલે આપણે શું કહીએ છીએ, આ શાસ્ત્ર નું બીજું નામ શું છે? જીનવાણી છે કે ને? જીનવાણી, જીનેન્દ્ર ભગવાનની વાણી છે. વાણી આ વાણી છે, આ શાસ્ત્ર છે. જીનેન્દ્ર ભગવાનની વાણી છે, સમજે? આ લિટલ વાણી છે. કોઈ સમજાય કે જેવી રીતના ઇફ યુ મિસ ટુ અટેન્ડ સમ વેરી ઇમ્પોર્ટન્ટ મીટિંગ, ઓકે, ઇન યોર ઓફિસ, યુ આર નોટ એબલ ટુ ગો ફોર સમ રીઝન, તો તમે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ મિસ કરી. કોઈ સમજાય છે? તો હવે શું થશે? અગર તમે મિસ કરી તો તમને એ મીટિંગમાં પછી એવું લખાઈ જાય ને કે શું શું એ મીટિંગમાં શું શું ડિસ્કશન થયું, એને જે કહેવા શું હશે તમારા અજેન્ડા. હા, મિનિટ હા ને લખાઈ જાય ને, તો દેન યુ કેન ગેટ ના આફ્ટર 2 ડેઝ ઓલસો ઇફ યુ હેવ મિસ્ડ. તમને મિનિટ મળી જાય કે આ મીટિંગમાં, આજની મીટિંગમાં આ કયા કયા પોઈન્ટ ઉપર ડિસ્કશન થયું. પોઈન્ટ સમજાય છે? તો એવી રીતે એક્ઝેક્ટલી આપણે હમણાં સમોસરમાં નથી. હમણાં ઊંઘ ની છૂટે છે, બહુ મોટી મીટિંગ ચાલી રહી છે, 12 સભા ભરાઈ છે, બધા અટેન્ડ કરી રહ્યા છે. તો હવે એ વી આર નોટ એબલ ટુ અટેન્ડ. તો શું થયું બોલો? તો આ શું છે બોલો? આ શાસ્ત્ર શું છે? હવે તો એ જે ચર્ચા ત્યાં ચાલી, જે વાત આવી, જે ઓમ ધ્વનિમાં વાત થઈ, જે આચાર્ય જે ગંધર્વે ઘીરી પછી આચાર્યોને એને પાછળ કરી અને પછી આચાર્ય શું કર્યું તો કે એને અનુભવીને એ વાત આગમમાં લખાઈ ગઈ. તો આ આજે લખાયું છે એ ઓમ ધ્વનિમાં થયેલી ચર્ચા સાંભળેલી ચર્ચા છે અને એ એક્ઝેક્ટલી એ છે કે જે ત્યાં ભગવાનની વાણીમાં કીધી. શું વાત આવી તો કે બહુ ઇમ્પોર્ટન્ટ એક ઇમ્પોર્ટન્ટ વાત આવી, જીવ જુદા પુદગલ જુદા યહી તત્વ કો સાર બાકી જો કછુ ઓર હૈ યાહી કો વિસ્તાર. શું સમજાયું કે જીવ જુદા પુદગલ જુદા ये तत्व को सार आज तत्व नो सार आज आ जीववाणी नो सार आज भगवान नी अरे गुरुदेव जी ना 9000 प्रवचनों नो सार शू छे कि जीव जुदा पुद्गल जुदा ये ही तत्व को सार बाकी जो कछु और है यानी को विस्तार. જે હવે બીજું વર્ણન છે એ બધો આનો વિસ્તાર છે પણ એ મેઇન ઇમ્પોર્ટન્ટ મિનિટ્સમાં જે ફર્સ્ટ પોઈન્ટ છે એ છે તું જુદો છે અને આ શરીર ઘર કુટુંબ કર્મનો ઉદય મળેલી સામગ્રી આ બધું તારાથી કેવું છે, જુદું છે, તું જુદો છે અને આ બધું તારાથી અલગ છે. આટલી વાત સમજાય, ખ્યાલ આવે છે? તો આવો જે નિર્ણય કરે છે આ વાત ઉપર જેને વિશ્વાસ આવ્યો છે એ દિવસે જાણ. અને જ્યાં સુધી આ વાત સાંભળીએ પણ વિશ્વાસ ન કરીએ ત્યાં સુધી એ જીવ અજ્ઞાન. સાંભળીએ તો ખરા, સાંભળી છે કે નહીં? રોજ કેટલા વર્ષોથી સાંભળો છો કે આ શરીર જુદું છે ને હું જુદો છું, આ ઘર કુટુંબ પરિવાર જુદા છે ને હું જુદો છું. સાંભળો છો ને? સાંભળીએ તો છે પણ સાંભળવા સાથે શું આવવું જોઈએ કે જે સાંભળ્યું છે એના ઉપર વિશ્વાસ, એના ઉપર દ્રઢ પ્રતીતિ. પોઈન્ટ સમજાય છે? એટલે ખબર ખ્યાલ આવે કે જ્ઞાની પણ સંયોગોની વચ્ચે છે, અજ્ઞાની પણ સંયોગોની વચ્ચે છે. ડિફરન્સ એટલું છે કે જ્ઞાની એ સંયોગોને પોતાના માનતા નથી, એ સંયોગો પ્રત્યે જ્ઞાનીની અત્યંત અરુચિ છે કારણ કે રુચિ અંદરમાં પોતાના આત્માની થઈ રહી છે અને અજ્ઞાની એ સંયોગોની વચ્ચે છે અને એ સંયોગોને પોતાના માને છે. એટલે શું થાય છે? વાતે વાતે દુઃખી થાય છે, આકુરી થાય છે, કસાઈ થાય છે, રાગ દ્વેષ થાય છે, તારું મારું થાય છે. કેમ કે બધા સંયોગોને અજ્ઞાની શું કરે છે? રુચિપૂર્વક પોતાના માને. એક 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 જોબ કરતો વ્યક્તિ હોય, અ પર્સન ઇઝ ડુઈંગ જોબ ઇન અ કંપની. હવે એને એનો બોસ સન્ડેના બોલાવે 2 કલાક, તો એને ગમશે જવું? નહીં ગમે. કોઈ પકડાય છે? એને એક્સ્ટ્રા ટાઈમ દેખાશે, સમજાય છે? એક્સ્ટ્રા આર્ટ કરાવશે તો એને નહીં ગમે. પણ એક બિઝનેસમેન હોય અને એને એમ કે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હોય સન્ડે અને બહુ એમ કે ને કે ડીલ ક્રેક થવાની હોય તો એને સન્ડે ઓફિસ જવું ગમશે કે નહીં ગમે? બોલો, સમજાય? ગમશે કે નહીં ગમે? બોલો, કેમ કેમ ગમશે? એને 4 કલાક વધારે બેસવું પડે છે તો એને ગમે છે. એને એક્સ્ટ્રા સન્ડે જવું પડે છે તો એને ગમે છે. એને હોલિડે કેન્સલ કરવી પડે છે તો એને ગમે છે. પોઈન્ટ સમજાય છે? કેમ એને કેમ ઓફિસમાં બેસવું ગમે છે અને એની સાથે જે જોબ કરતા વ્યક્તિ હોય એને પણ બેસવાનું કે એને નથી ગમતું. એકને ગમે છે, એકને નથી ગમતું. જગ્યા એ જ છે અને ઓફિસ એ જ છે. બોલો, બેને કેમ અલગ અલગ ભાવ થાય છે? કેમ? કારણ કે એકને એ બિઝનેસમાં રુચિ છે અને એકને એમાં અરે યાર એક્સ્ટ્રા કેટલું દેખાય. આર યુ ગેટિંગ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? તો આ કોના આધારે ગયું ના ગયું? રુચિ ન હતા પોતાના આત્મામાં. પોતાના આત્મામાં જ્ઞાનીને કેમ ગમે છે? કારણ કે એની રુચિ છે. પોતાના આત્મામાં રહેવું કેમ ગમે છે? કારણ કે અંદરમાં કોઈ અપૂર્વ અંદર જોતા, પોતાના આત્મામાં ડૂબકી મારતા, પોતાના આત્મામાં લીન થતા, એ કોઈ અપૂર્વ કોઈ પૂર્વમાં નહીં અનુભવેલો એવો આનંદ, એવી અનુભૂતિ, એવો એક્સપિરિયન્સ, એવો અનુભવ કોઈ અપૂર્વ થાય છે જેના વડે જ્ઞાનીને અંદરમાં રહેવું ગમે અને અજ્ઞાનીને એની ખબર ન હોવાના કારણે અંદર જતો નથી. જ્ઞાનીને ખબર હોવાના કારણે અંદરથી બહાર આવવું નથી. ડિફરન્સ સમજાય છે? શું કહેવાય ને ગજબ કે અરે બધું બહારમાં લૂંટાઈ જાય, અરે આ શરીર ઉપર ઉત્તર કરે તો પણ એનો ઉપયોગ ચંચલ નથી થતો, હલતો નથી. કેમ? કારણ કે જે આનંદનો અનુભવ અંદરમાં થાય છે એવો આનંદ, એવી વિશ્રાંતતા, એવી શાંતિ, એવી નિર્વિકલ્પતા જગતમાં ક્યાંય જોવાની નથી મળતી. એક આત્માને જોવાથી મળે છે. એટલે આત્મામાંથી નીકળવું ગમતું નથી અને અજ્ઞાનીને બહારમાં સુખ દેખાય છે એટલે બહારમાંથી ખરવું ગમતું નથી. જ્ઞાનીને પણ ખરતું નથી ગમતું, અજ્ઞાનીને પણ ખરતું નથી ગમતું. જ્ઞાનીને પોતાના આત્મામાંથી ખરતું નથી ગમતું, અજ્ઞાનીને બહારમાંથી ખરતું નથી. સમજાય? હવે આપણને અંદરનો અનુભવ નથી થયો ને એટલે આપણને એની મનમાં નથી આવતું કે શું હશે, એવું શું હશે, અને શું હશે નહીં. હવે એ તો તમારે અંદર ડૂબકી મારીને જોવું પડે, તમારે વિશ્વાસ કરીને જોવું પડે, તમારે નિર્ણય કરીને જોવું પડે, તો જ ખબર પડે. મને તો ન ખબર પડે. બહુ સરળ ગાથા છે. જો હવે શું કે છે, જ્ઞાનીઓ પેલા મેં ક્યાં જ્ઞાનીનો અર્થ થયો, જ્ઞાની અને અજ્ઞાની. જ્ઞાની કોને કહેવાય અને અજ્ઞાની કોને કહેવાય? બહુ સંરક્ષણ હોય, અગિયાર નવ પૂર્વનું જ્ઞાન હોય, ખૂબ શાસ્ત્રો વાંચ્યા હોય, તે જ્ઞાની કે નહીં? એ જ્ઞાની કે નહીં? બોલો પિંકી. નહીં, બધું આવડતું હોય તો પણ નહીં. કોણ સમજાય છે? બારમા વ્રત તપ બધું જ પાલતો હોય, અંગીકાર કર્યું હોય, અઠ્યાવીસ ગુરુનું પાલન કરતો હોય, મુનિ હોય, જંગલમાં રહેતો હોય, બોલે જ્ઞાની કે નહીં? તો જ્ઞાની એના આધારે જ્ઞાની થતા નથી. સમજાય છે? આત્માનો અનુભવ છે, હું આત્મા છું એવો વિશ્વાસ છે, તો જ્ઞાની. કોઈ સ્થાનમાં આવે છે. જો એક એક્ઝામ્પલ આપું, આપણે જે નાના હતા ને ત્યારે લિસ્ટ સોલ્વ કરવું, મેથ્સના સમ્સ કરતા હતા ને આપણે, તો આપણે શું કરતા? આપણે સમ સોલ્વ કરતા. સ્ટેપ વન, એની ગેટા આન્સર, લિસ્ટ ગેટા આન્સર, રાઈટ? પછી આપણે શું કરતા? આપણી ટેક્સબુકની પાછળ એના આન્સર આપ્યા હોય, પ્રિયંકા, બરાબર ને? ટેક્સબુક ની પાસે આન્સર આપ્યા હોય કે ના આપ્યા હોય? તો નાઉ વોટ વી ડુ? વી ચેક, વી ટેલ કે ભાઈ આ આન્સર અને આન્સર બરાબર છે કે. સમજાય છે? હવે આપણે ટેલી કરીએ, બરાબર. હવે પાછળનો આન્સર છે 20, ફોર એક્ઝામ્પલ. પાછળ આન્સર શું છે લખેલો? સમ નંબર 1 નો આન્સર છે 20 અને મારો આન્સર આવ્યો 18, બરાબર. તો હવે બોલો ભૂલ ક્યાં છે? એ પાછળના આન્સરમાં ભૂલ છે. પાછળનો આન્સર તો રાઈટ છે ને? આપણી શાસ્ત્રીય ભાષામાં કહીએ તો પાછળનો આન્સર તો સત્યાર્થ છે, ભૂતાર્થ છે, પરમાર્થ છે, નિશ્ચય છે. આર યુ ગેટિંગ? તો પાછળનો આન્સર નથી મટાડવાનો, પાછળના આન્સરને ચેક કરવાનો છે કે આપણે જે સોલ્વ સમ કર્યો છે, આપણે જે સમ સોલ્વ થયેલો છે એ આન્સરને ચેક કરવાનો. નિશ્ચય ક્યાં છે બોલો? કોઈ પકડાય છે? એવી રીતના પોતાના દ્રવ્ય સ્વભાવમાં કોઈ ભૂલ નથી. તો હું જે વાત ઊંચું કહું છું, દ્રવ્ય સ્વભાવમાં કોઈ ભૂલ છે એને ચેક કરવાનો છે કે દ્રવ્ય સ્વભાવ પોતાના દ્રવ્યમાં, પોતાના ભગવાન આત્મામાં, પોતાના અનંત ગુણોમાં, પોતાની અનંત સામર્થમાં કોઈ ભૂલ છે? સમજાય છે? તો ભૂલ ક્યાં છે? તો કે એની પર્યાયમાં. ભૂલ કોણ કરે છે? પર્યાય. પોતાને ભગવાન આત્મા માનતી કોણ નથી? પર્યાય. હું શરીર છું એવું માને છે કોણ? પર્યાય. જે દ્રવ્ય ગુણ પર્યાય, મેં પહેલા પણ કીધું હતું, પૂજ્ય ગુરુજી અનંત ઉત્કાર રહ્યો છે આપણા ઉપર કે આપણે દ્રવ્ય ગુણ પર્યાયની જરૂર સમજાય. એન્ડ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો. દ્રવ્ય એટલે શું, ગુણ એટલે શું, અને પર્યાય, બસ આ થ્રી વર્ડ, જસ્ટ થ્રી વર્ડ. આ ત્રણ શબ્દના આધારે બધા શાસ્ત્રો, આ આગમ, આ પરમાગમ, આ બધું અને નવ અજ્ઞાન પ્રવચનનો આધાર છે દ્રવ્ય ગુણ પર્યાય. કિરણભાઈ સમજાય છે? દ્રવ્ય ગુણ પર્યાય. હું ઘી દ્રવ્ય છું અને સબસ્ટેન્સ ગુણ એટલે મારી ક્વોલિટી, મારી શક્તિ. સમજાય છે? મારો પાવર, સ્ટ્રેન્થ, ગુણો, સામર્થ, અને એનું પરિણમન, એનું નામ પર્યાય. ત્રણ શબ્દ સમજાયા? એની અવસ્થા, ધ ચેન્જિંગ નેચર. કેટલી વાર આપણે કહીએ છીએ ધ ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટેન્સીસ? બોલો બોલો. ચેન્જિંગ નેચર. મોલ વચ્ચે કે કઈ કન્ડિશન રિલેક્સ બોલો જલ્દી. ખ્યાલ આવે છે? સમજાય છે? ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટેન્સીસ પર્યાય, એન્ડ ધ કોન્સ્ટન્ટ નેચર ઓફ ધ સબસ્ટેન્સીસ દ્રવ્ય. આટલું સમજાયું? ચેન્જિંગ નેચરનું નામ પર્યાય. ચેન્જ થાય છે ને એક પછી આપણા ભાવ, આપણા વિચારો, આપણા વિકલ્પો, અને તો એ જે ચેન્જિંગ નેચર છે એ પર્યાય, અને કોન્સ્ટન્ટ નેચર છે એ દ્રવ્ય. અને એની જે ક્વોલિટીઝ છે, જ્ઞાન, દર્શન, સુખ, શ્રદ્ધા, સુખ, આપણો સ્વભાવ કેવો છે? સુખ, સુખથી બનેલો છે. હવે પર્યાયમાં તમે જુઓ, હવે ટેલી થાય છે, ટેલી થાય છે બોલો. દ્રવ્ય કેવો છે? સુખથી બનેલો. ગ્રહી સ્વભાવ કેવો છે? જ્ઞાનથી બનેલો. જ્ઞાન અનંત, વિતરાગતા, સર્વજ્ઞતા, અનંત અનંત કાળ માટે વિતરાગ પર્યાય નીકળે એવી સામર્થ, એવી ખાણ. અને હીરાની ખાણમાં કેટલા હીરા હોય? હીરાની ખાણમાં કેટલા હીરા હોય? કોઈ સમજાય છે? કેટલા હોય તો હવે કેટલા તો કોઈ ઘણા સુધી દેખાય, અને બહુ બધા હોય. એવી રીતના બોલો, આપણા આત્મામાં કેટલા ગુણ છે, કેટલી શક્તિ છે, કેટલી સામર્થ્ય છે? તો કે અનંત, અનંત. અરે ડિસ્પ્લેમાં તો 5-10 ઘડિયાળ મૂકી હશે ને, દુકાનમાં અંદર કેટલી હશે? કોઈ સમજાય છે? એવી રીતના ડિસ્પ્લેમાં તો 47 શક્તિ કેટલી મૂકી, કેટલી બતાવી, એટલી બતાવી ને 47 શક્તિ છે, ખ્યાલ આવે છે? નહીં છે. પણ અંદરમાં શક્તિ કેટલી છે બોલો? અનંત, અનંત શક્તિથી ભરેલો છે. આપણા અહીંયા બધી વાત અનંતમાં થશે. અને તું ક્યાંથી રખડી રહ્યો છે? અનંત કાળો છે. તું કેવું, કેટલું દુઃખ ભોગવ્યું? અનંત દુઃખ ભોગવ્યું. કોઈ સમજાય છે? તારામાં ગુણ કેટલા? અનંત. શક્તિ કેટલી? અનંત. પર્યાય કેટલી? અનંત. બધી વાત અનંતમાં થશે. કોઈ સમજાય છે? તો શું આપણે ઉદાહરણ લીધું હતું કે ભાઈ મારામાં શક્તિ તો અનંત છે, મારામાં સામર્થ તો અનંત છે, પણ ભૂલ શું કરે છે? પર્યાય બસ એ સમજતી નથી, ઓળખતી નથી, જાણતી નથી, સ્વીકાર નથી કરતી, ને વિશ્વાસ નથી કરતી કે મારો દ્રવ્ય આવો છે, મારી અંદરમાં વસ્તુ આવી છે. કેમ કે પર્યાયનું મુખ ક્યાં છે? સમજાય છે? એનું મોનું ક્યાં છે? એની રૂચિ ક્યાં છે? તો કે પોતાને છોડીને પરમાં જે શરીરમાં જાય નથી, દિસ ઇઝ અ ફેક્ટ, દિસ ઇઝ અ રિયાલિટી. હું આત્મા અનાદિ અનંત છું, આ વાત માનીએ છે? કોઈને અસ્વીકાર છે આ વાતનો? હું અનાદિ અનંત છું. વિરલભાઈ શું કે નહીં? અનાદિથી શું અનંતકાર લેવાનું? તો હું આત્મા અનાદિ અનંત છું. તું આની પહેલા કોઈ શરીરમાં હતો કે નહીં? કોઈ ગતિમાં હતો કે નહીં? પોઈન્ટ પકડાય છે? ક્યાંક તો હરી જ ને ચાર ગતિમાંથી, ક્યાંક તો કોઈ ગતિ નથી. હવે એ ગતિમાં હતો તો ત્યાં એ શરીર હશે, કોઈ બેરાબેન, કોઈ પરિવાર હશે, કોઈ સહયોગ હશે બહારના. હવે એ બધું છોડીને કોઈ સમજાય છે? ત્યાંનો કાળ પૂરો થઈ ગયો, આયુ પૂરું થઈ ગયું, એ શરીરમાં રહેવાનો ટાઈમ પૂરો થઈ ગયો, એ બધું છોડીને જીવ આ શરીરમાં આવ્યો. હવે ક્યાં હતો? તો જે સહયોગ હતા એમાં, એ મારો. અને હવે અહીંયા આવ્યો, આ શરીર મળ્યું, અને બહારમાં 2-5-10-15-20-25 વસ્તુઓ મળી, 2-4 વ્યક્તિઓ મળ્યા પરિવારના ફોર્મમાં, આ દીકરો, આ દીકરી, આ ફલાનો દીકરો, જે કન્વર્ટર, બરાબર છે? તો આ બધું મળ્યું તો હવે શું થઈ ગયું? પ્રેક્ટિકલ વાત કરું છું. હવે શું થઈ ગયું? રૂપાબેન, હવે આ પ્રાપ્ત પર્યાયમાં એવો તન્મય થઈ ગયો કે બસ આજ મારી દુનિયા, આજ મારો પરિવાર, આજ મારી વસ્તુ, હું શરીર અને આ મારો સંસાર. હવે પછી હવે કાયમ રહેવાનું છે, હંમેશા રહેવાનું છે, એક રૂપ રહેવાનું છે. ચલો જે મળ્યું છે એમાં એક રૂપ રહેવાનું છે, બધા એમને એમ રહેશું સાથે. સહયોગ, વિયોગ આ શરીરમાં પણ બોલો, અને બાળ અવસ્થાથી યુવાન અવસ્થા, હવે વૃદ્ધ અવસ્થા, પછી બીમારી, પછી આ, પછી તે, અને મરણ જનમ, જે પણ જીવન મરણ, સહયોગ વિયોગ, લાભ અલાભ, સુખ દુઃખ, કન્ટિન્યુઅસલી ચાલુ છે કે નહીં બોલો? હવે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ છે? આપણે એમાં કઈ કરી શકીએ છીએ? આપણી ઈચ્છા અનુસાર થાય છે? આપણે રોકી શકીએ છીએ, બદલી શકીએ છીએ? નથી કરી શકતા. પણ શું થાય છે બોલો? એ કરતા ભાવ નથી છૂટતો. શું નથી છૂટતો? એ એકત્વ નથી છૂટતો. હજાર પ્રવચન, હજારો પ્રવચનમાં એક વાત આવી કે તું શરીર નથી, તું આ સંસારમાં જે પણ વસ્તુ મળી છે ઉદય પ્રમાણ, એ તું નથી, તું એનો કરતા નથી, તું એનો ભોગતા નથી, એમાં તારું સુખ નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ કરતા બુદ્ધિ અને સુખ બુદ્ધિ જીવને મળી નાખે. સુખ બુદ્ધિ નથી છૂટતી. ઓલી માખી હોય ને, સબ બોલો, તમે સાંભળવા મતલબ તમે લોકોને એમ લાગતું શું બોલો છો, પણ આ રિયાલિટી છે. કફ હોય ને, કફ આપણા મોડામાંથી નીકળેલો કફ હોય ને, એ માખીને એમાં એટલી બધી ઇષ્ટતા, એટલે કે એટલો બધો એમાં શું કહેવાય, એનો રાગ છે, એની રૂચિ છે, એનો એનો સ્વાદ ભાવે છે બોલો. એમાં એ તડકી તડકીને એના સ્વાદ લેતો લેતો લેતી લેતી એ માખી મરી જાય છે, પણ એને છોડતી નથી. એ છોડતી નથી એ દ્રષ્ટિ, એ બુદ્ધિ, એ માન્યતા કે આમાં સુખ નથી. આપણા મને એમાં કોઈ ફરક છે? આર યુ ગેટિંગ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? આપણે પણ
24 કલાક આ સંયોગોમાં તમે ચાપક્યું ક્યારે અમે છે બોલું. 24 કલાક સવારથી રાત સંયોગ શરીર ઘર કુટુંબ પરિવાર પ્રસંગ આ તે ભાગો દોડો ભાગો દોડો આ કરો આ કરો અને પાછું અંદર થી શું આવે કરવું તો પડે એટલે 100% પોતાને કરતા મળે. કરવું તો પડે, અમે નહીં કરીએ તો કોણ કરશે? એનો મતલબ કે તે 100% એ પરદ્રવ્યનો કરતા ભાવ પોતાને અંદરમાં તે કરતા મળ્યો અને ખરેખર એ જ સંસાર. થોડી વાત સાંભળવામાં લાગશે કે શું છે પણ આ રિયાલિટી છે. હવે આને સ્વીકાર નહીં કરીએ ને તો 4 થી 84 લાખ યોગમાં ક્યારે કરવા ચાલ્યા દેશું આપણને ખબર પણ નહીં પડે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? Ravan was not that type of a jeev. If you overall see his whole life, if you study the whole jeevan, so Ravan was not that type of a jeev ke in narak ma jaye. Santo pan narak ma gaye. Kem khali ena e bhav ke bagre a sita mate. Point ane eni e asakti, eni e vasna, eno e vikar, eno e raag. વિચાર કરો અને એ ભાવ થી જે કર્મ બંધાયા એ કર્મ માં એ જીવ 4 થી 84 લાખ નો ફેંકાઈ ગયો, નરક માં ફેંકાઈ ગયો. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? જ્ઞાની અજ્ઞાની ની ચર્ચા થાય છે. શબ્દ આવ્યો ને પહેલો, શું શબ્દ આવ્યો? જ્ઞાની કોને કેવા આવે, અજ્ઞાની કોને કેવા. શૈવક્ષમ ના આધારે જ્ઞાની અજ્ઞાની નો માપ નહીં થાય. બાહ્ય આચરણ ના આધારે જ્ઞાની અજ્ઞાની નો માપ નહીં થાય. સંયોગોના આધારે સુખ દુઃખ નું માપ નહીં થાય. તારી માન્યતામાં શું છે એના આધારે જ્ઞાની અજ્ઞાની નું સુખ દુઃખ નું માપ થશે. માન્યતા ન બદલી અને ભાવ બદલાઈ ગયો તો આવો અવસર પાછો નહીં. કઠિન પડે છે કે સમજાય છે? જો હવે આપણે આ વાત છે બહુ સરસ છે. જો જ્ઞાનીઓ કા તપ ઓર શુદ્ધ કે પ્રતિ અનુરાગ કલ્યાણકારી છે. વાહ, બહુ સરસ વાત કરે છે. જો જ્ઞાન આરાધના, હવે વાંચું છું ધ્યાનથી સાંભળજો બધા. જ્ઞાન આરાધના રૂપ પરિણમિત જીવ તપ ઓર શાસ્ત્રો મે શુભ રૂપ અનુરાગ સે સરાગી હોતા હૈ, અતઃ વહ મુક્ત કેસે હો સકતા હૈ? ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મે કહેતે હૈ. તમને આ પ્રશ્ન સમજાયો? પ્રશ્નમાં શું કહે છે? જ્ઞાન આરાધના રૂપ પરિણમિત જીવ એટલે જ્ઞાની. થોડું થોડું સમજાવજો. જ્ઞાન આરાધના રૂપ પરિણમિત જીવ એટલે જ્ઞાની, બરાબર. હવે બે વાત, તપ ઓર શાસ્ત્રો કે શુભ અનુરાગ સે સરાગી હોતા હૈ. પોતાના આત્મામાં જયારે જ્ઞાની ન રહી શકે ત્યારે ઉપયોગ બહાર આવશે. હવે ઉપયોગ બહાર આવ્યો તો જ્ઞાની પાસે શું કામ છે? યા તો બાહ્યમાં કોઈ તપ રૂપ પરિણમન થવું, યા તો પછી શાસ્ત્રો નો અભ્યાસ. અમે આ શાસ્ત્ર અભ્યાસ છે. ગુરુદેવજી નો ઉપયોગ પોતાના આત્મામાં કેટલો ટાઈમ લેતો? ચોથા ગુણસ્થાન વાળા જ્ઞાની ધર્માત્મા છે ને આપણી સામે, તો કેટલી વાર પોતાના આત્મામાં રહી શકતા હતા? સમયભાઈ બહુ ઓછો ટાઈમ ને. ફોર્થ ગુણસ્થાનમાં ધ ફ્રીક્વન્સી ટુ ગો ઇન એન્ડ ધ ટાઈમ ટુ સ્ટે ઇન ધ આત્મા ઇઝ ઓલ્સો વેરી લેસ. બે વાર સમજાય છે પ્રિયંકાબેન? અંદર માં જવાની ફ્રીક્વન્સી મિનિમમ કીધું છે 6 મહિનામાં એક વાર આત્માનો અનુભવ થવો જોઈએ. મિનિમમ કેટલા મહિનામાં? 6 મહિનામાં એક વાર. સમજે થોડી વાર તો મિનિમમ 6 મહિનામાં એક વાર આત્માનો અનુભવ થવો જોઈએ, નહીં તો ગુણસ્થાન પડી જાય. વધારે વાર પણ થઈ શકે પણ ચોથા ગુણસ્થાનની વાત જ એ પ્રકારની છે, સ્થિતિ જે પ્રકારની છે, પરિણામ એ પ્રકારના કે પોતાના આત્મામાં અનુભવ તો થઈ ગયો છે, પોતાના આત્માની શ્રદ્ધા તો થઈ ગઈ છે, નિશ્ચિંતતા તો થઈ ગઈ છે, પરંતુ અંદરમાં જે ચારિત્ર અપેક્ષાએ રહેવા અને સ્થિરતા અને એકાગ્રતા અને લીનતાનો જે ભાવ છે એ પોતાના આત્મામાં રહેવાનો પણ કાર ઓછો છે અને પોતાના આત્મામાં જવાની ફ્રીક્વન્સી પણ ઓછી છે. ગેટિંગ? તો હવે શું થશે? અંદરમાં નહીં રહે તો શું થશે? તો ઉપયોગ બહાર આવશે. હવે બહાર આવશે તો આપણે ગુરુજીનું જીવન ઓવરઓલ જોઈએ તો જયારે ઉપયોગ બહાર હતો તો શું કરતા હતા? બોલો, આવી ને એવા શાસ્ત્રો મે શુભ રૂપ અનુરાગ સે સરાગી હોતા હૈ. જાણો કલાકો શાસ્ત્રો નો અભ્યાસ કરતા હતા, આપણી પાસે તો બીજું ઘણું બધું કરવાનું છે એટલે આપણે એટલો ટાઈમ હે મળતો નથી. તમે કહો છો વાંચન કરો પણ સિરિયસલી કહું ટાઈમ જ નથી મળતો યાર, ટાઈમ જ નથી મળતો. આખો દિવસ ક્યાં હોય છે? આટલા શાસ્ત્રો આચાર્યો લખ્યા છે અને આપણને વાંચવાનો ટાઈમ નથી મળતો, તો સમજી લેજો કે આપણા અંદરમાં શું અભિપ્રાય છે, રુચિ ક્યાં છે. હું એમ નથી કહેતી 24 કલાક વાંચો, આપણે કોઈ નહીં વાંચી શકીએ, કોઈ બધાય છે. પણ ગુરુજીજી કહેતા ને એક આત્માજી ના જીવનમાં 2-4 કલાક તો શાસ્ત્રો સ્વાધ્યાય હોવો જોઈએ. કેમ કે આ વાંચન કરશું તો કરું સમજાશે. અને એ તો નહીં કહેતા કે અમને આ શાસ્ત્રો સમજાતા નથી. આ વાત પણ ક્યારે અભી નથી કરતા મનુષ્ય ગતિના જીવન. યુ ડોન્ટ હેવ ટુ સે દેટ કે અમને સમજાતા નથી. જ્ઞાની ગજલ અગ્રી ટુ ધીસ પોઈન્ટ. કારણ કે જે ભગવાનની વાણી એક હાથી સમુદ્રમાં, એક ઘોડો, એક વાંદરો, કોઈ સમજાય છે, એક બકરી સમજાય છે, તિર્યન ગતિના જીવો સમુદ્રમાં બેસીને આખી એક સભા તો તિર્યન્સ ને અલોકેટેડ છે. અને એ તિર્યન ગતિના જીવોએ સભામાં બેસીને જીન વાણી સાંભળે છે, જીનેન્દ્ર ભગવાનની વાણી. અને કેટલાય જીવો ખાલી સાંભળતા નથી, પણ કેટલાય જીવો ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે. તો હવે આપણે એમ કહીએ કે અમને આ સમજાતું નથી, એ વાત પણ માન્ય નથી. કોઈ સમજે છે? અરે એન્જિનિયર થઈ શકો, સીએ થઈ શકો, ડોક્ટર થઈ શકો અને બધું થઈ શકો, અને પછી એમ કહો કે આ નથી સમજાતું, તો એટલું સંરક્ષણ તો લઈને આવ્યા છે કે અગર સિસ્ટમેટિકલી રૂટિનપૂર્વક ફોકસથી ઇન્ટરેસ્ટ પૂર્વક અગર તમે દ્રવ્યમૂળ પર્યાય ભણો, આ બધા વિષયો ભણો અને ન સમજાય, એવું તો 3 કાળમાં બને. બહુ સરસ ગાથા છે પ્રિયંકા, બહુ સરસ ગાથા છે. સિરિયસલી તમે કહો છો એમ તું કહેવા માંગે છે સાંભળજો, સમજો. તો કે છે કે એ જ્ઞાની જયારે ઉપયોગ બહાર આવે છે તો શાસ્ત્ર નો અભ્યાસ કે બાહ્ય મુનિરાજ હોય તો તપ 28 મુનિનું પાલન એ પ્રકારે સમજાય છે, તો એ સિચ્યુએશન હોય છે. હવે એક ટાઈમ એવા આવશે કે પોતાના આત્મામાં એવા લીન થઈ જશે અને શ્રેણી માંડીને અરિયન થઈ જશે અને સ્થિત થઈ જશે, તો પછી આ ભાવ તો એવાના નથી, આ ભાવ તો છૂટી જવાના છે. પણ જ્યાં સુધી નથી રહી શકતા પોતાના આત્મામાં, નથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકતા ત્યાં સુધીની વાત. આઈ યુ ગેટિંગ સમજાય છે? તો હવે શું કે છે કે તરાગી હોતા હૈ અત વહ મુક્તિ કેસે, અત વહ મુક્ત કેસે હો સકતા હૈ. વહી પકડાય છે? શાસ્ત્રો ને વાંચવાનો રાગ છે, તપ ને તપ પાડવાનો ભાવ છે, તો મુક્ત કેસે હો સકતા હૈ? તો હવે એનો ઉત્તર આપે છે, બરાબર. જો મોહ વિનાશ્ય જ્ઞાની કો જો તપશ્રુત સંબંધી અનુરાગ હોતા હૈ કલ્યાણ પ્રયોજક યથા લાલિમા સૂર્ય પ્રભાત. હવે જો વાંચું છું એનો અર્થ બહુ સરસ છે. જો જીસ પ્રકાર સૂર્ય થી પ્રાતઃ કાલીન લાલિમા ઉસકે ઉદય કે લીએ ભી હોતી હૈ. મેં તમને રાસ્તામાં ઉદાહરણ આપ્યું ને, પ્રાતઃકાલીન લાલિમા અને સંધ્યાકાલીન લાલિમા. જયારે સૂર્યનો ઉદય થાય એની પહેલા એ સૂર્યની લાલિમા, અને સૂર્યનો અસ્ત થાય સનસેટ સનરાઈઝ, તો 2 ટાઈમ એ લાલિમા જોવામાં આવે. પણ 2 લાલિમામાં ફરક છે. એક લાલિમા તેની માટે છે કે સૂર્યનો ઉદય થાય એની પહેલા છે, તો એ લાલિમાનો ભાવ કરશે અને સૂર્યનો ઉદય થાય. અને એક લાલિમા સૂર્યનો અસ્ત થશે એની કલાની છે, તો એ લાલિમા આવશે પણ એ અંધકાર લઈને આવશે, ઓલી લાલિમા આવશે પણ એ ઘોર પ્રકાશ લઈને આવશે, અને આ લાલિમા આવશે તો ઘોર અંધકાર લઈને આવશે. આટલી વાત સમજાય? બહુ સરસ ઉદાહરણ છે. ઉદાહરણ સમજાયું સૂર્યની ઉદય થાય એની પહેલાની લાલિમા અને અસ્ત થાય એની પહેલાની, એનો એટલે પ્રકાશ, બિમ પ્રકાશ સમજાય છે, ઉદયની પહેલા અને અસ્ત થાય એની પહેલા, બરાબર. હવે જો જીસ પ્રકાર સૂર્ય થી પ્રાતઃકાલીન લાલિમા ઉસકે ઉદય કે લીએ હી હોતી હૈ. વાહ, ઉસકે ઉદય કે લીએ હોતી હૈ. શાસ્ત્ર સ્વાધ્યાય કે લીએ નહીં હૈ. વો લાલિમા રૂપ ટીકને કે લીએ નહીં હૈ. ઉસકા અભાવ હોને વાલા હૈ, ઉસકે બાદ સૂર્ય કા ઉદય હોને વાલા હૈ, ઉસકે બાદ ઘોર પ્રકાશ હોને વાલા હૈ. આર યુ ગેટિંગ? તો એ જે શાસ્ત્ર સ્વાધ્યાય જ્ઞાની કરે છે એ શાસ્ત્ર સ્વાધ્યાય માટે નથી કરતા, શ્રેયોક્ષમ વધારવા માટે નથી કરતા, કોઈને બતાડવા નથી કરતા, જ્ઞાનના પરિગ્રહ માટે નથી કરતા, માન માટે નથી કરતા, પ્રવચન આપવા માટે નથી કરતા, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નથી કરતા, શુભ ભાવનો બંધ, શુભ કર્મનો બંધ થાય એની માટે નથી કરતા, અહીં જે કેમ અનુકૂળ સામગ્રી મળે એની માટે નથી કરતા, સ્વર્ગ મળે એની માટે નથી કરતા. સમજાય છે? આખું ઇન્ટેન્શન સમજાય છે? ઇન્ટેન્શન શું છે? કે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કરતા કેટલા જ્ઞાનીઓ અને મુનિરાજો તમને ખ્યાલ છે એમ લખે, વંદિત શ્રી સંવત સિદ્ધ આટલું લખે અને પોતાના આત્મામાં દૂર. અહીં તો લાઈન સમજી પણ ન કહી રહ્યો. આર યુ ગેટિંગ? સમજાય છે? તો એ જે શાસ્ત્ર સ્વાધ્યાય છે, એ લેખન છે, એ વાંચન છે, એ ચિંતન છે, એ પ્રવચન છે, એ કોની માટે છે? તો કે પોતાના આત્મામાં જઈ શકે એની માટેની જે પુષ્ટિ મળે એની માટે શાસ્ત્ર સ્વાધ્યાય આધી કરે છે, ન કે કોઈ બીજા કોઈ અભિપ્રાય ને પ્રયોજન કરે છે. અગર જવું હોય તો, અગર એ ઇન્ટેન્શન થી ભણતા હોત તો, અગર એ રીતે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોત તો, એ અનુભવ માટે, નિર્ણય માટે, પોતાની અંદરના રિસર્ચ માટે. બોલો, સાયન્ટિસ્ટ શું કરે? આમ કે ને કે સાયન્ટિસ્ટ તો સારા, આમ કે ને કે થોડા ગાંડા થઈ જાય. કેમ? કારણ કે એક જૂની 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 કેમ એક વસ્તુ પાસે પડ્યા છે અને એના વિચાર આવ્યા છે. ત્યાંથી એવી રીતના થતું હશે, કેમ થતું હશે, આમ કેમ થતું હશે. મેં તમને લાસ્ટ વીકેન્ડમાં પણ સંડે કેટલી વાત કહી દીધી કે આ લાઈફ થઈ, જે ઇન્વેન્ટ થયું ને બધું, કોઈ સમજાય છે? આ આટલા બધા ફ્રી વે થયા, હાઈવે થયા, જે પણ બધા બ્રિજિસ થયા, આ થયું, તે થયું, ટેલિફોન નું ઇન્વેન્ટ થયું, જે પણ થયું, બોલો, અત્યારે એ તો થોડો આટલું મંદિર બન્યું, બોલો, તો એની પહેલા શું થયું? બોલો, જ્ઞાનમાં એ વાત, જ્ઞાનમાં એની રચના છે, એનું પિક્ચર જ્ઞાનમાં આવ્યું. કોઈ સમજાય છે? જ્ઞાનમાં એ વિઝ્યુલાઇઝ થયું, જ્ઞાનમાં એનો નિર્ણય થયો કે હા આમ થઈ શકે, આમ થશે તો આમ થશે, આમ થશે તો આમ થશે. તો કેવી રીતના પોતાના જ્ઞાનમાં જે આત્માનો અનુભવ કરવો છે, જે આત્માના દર્શન કરવા છે, જે સમ્યક દર્શન કરવું છે, તો જબરજસ્ત સ્વાધ્યાયના માધ્યમથી, શાસ્ત્ર વાંચનના માધ્યમથી, લેખનના માધ્યમથી, ચિંતનના માધ્યમથી, મંથનના માધ્યમથી, ખ્યાલ આવે છે? એ જ્ઞાનમાં એટલી જબરજસ્ત એક્સરસાઇઝ જોતા ચાલે છે કે દેટ લીડ્સ ટુ સમ્યક દર્શન, દેટ લીડ્સ ટુ અતિન્દ્રિય આનંદ, દેટ લીડ્સ ટુ મોક્ષ માર્ગ. તો એ શાસ્ત્ર સ્વાધ્યાય ઉપર વ્યવહારનો આરોપ પણ આવશે, અગર તમને દર્શન થયું તો. અધરવાઇઝ એ કોરું સંયોગક્ષમ જ્ઞાન છે, ધારણા જ્ઞાન છે, અને બહુ બહુ આપણે કહીએ ને સિમ્પલ વાત છે કે અહીંયાથી આ ભાવ છૂટશે તો આપણી પાસે શું આવશે. તમે ત્રણ ડિગ્રી લીધી હશે, થોડી ભાઈ ત્રણ ડિગ્રી, હવે અહીંયાથી બીજા મનુષ્ય ભાવ, મનુષ્યમાંથી જીવ અહીંયા મનુષ્ય થઈ શકે, બીજા મનુષ્યમાં જશો એ ત્રણ ડિગ્રી સાથે આવશે ને, પછી ચોથી થી ચાલુ રહેવાનું. કોઈ 99 રન બનાવ્યા ને આઉટ થઈ ગયો, તો બીજી વારે જયારે મેચમાં રમવાનું કે બીજી મેચમાં, એ 99 થી કાઉન્ટ થશે ને? ક્યાંથી કાઉન્ટ થશે? બોલો, પહેલેથી કાઉન્ટ થશે ને? નવો ભાવ, નવી દુનિયા, નવા ભાવ, બધું નવું. એ શાસ્ત્ર સ્વાધ્યાય કરીને અહીંયા છૂટી જશે, એનું ફળ નહીં મળે, એનું રિઝલ્ટ નહીં મળે, એ નિશંકા નહીં આવે, એ પ્રસન્નતામાં નહીં રહો, એ નિર્ભય નહીં થાવ, એ રાગ નહીં છૂટે એક વસ્તુનો. અરે ભાઈ, કેટલો રાગ એક એક વસ્તુનો હોય છે, સમજાય છે? એક વસ્તુ નથી છૂટતી ઘરમાંથી. યાર આખી મૂકો કામ આવશે, આખી મૂકો કામ આવશે. અરે એમ કરી કરીને કેટલો પરિગ્રહ, કેટલો પરિગ્રહ કેમ? અરે તને કેમ એક વસ્તુનો રાગ છે? કેમ આપણે આખો દિવસ આ ભણીએ છીએ તો આપણે કેમ એમ નથી થતું કે આ બધું મારાથી ભિન્ન છે, આ બધું છૂટું છે? ચલો, આપણે જે પરિવારમાં રહેતા હોય એને સેવાનો ભાવ, જે વિકલ્પ, જે રિસ્પોન્સિબિલિટી, જે બધું બધું હશે, પણ અંદરની અભિપ્રાય અને માન્યતામાં શું હોય? આજે છૂટતું હોય તો છૂટે, કારણ કે આ બધું પ્રમાણ છે, યા તો છૂટવાનું છે, યા તો હું ચાલ્યો જઈશ, યા તો આ ચાલ્યા જશે. ઓપ્શન ત્રીજું કોઈ હોય તો મને બતાવો, છે કોઈ બીજું ઓપ્શન? ત્રણ ઓપ્શન કહું છું, ચલો, યા તો હું ચાલ્યો જઈશ અહીંયા, આયુ પૂરું થશે તો બરાબર છે, બીજો ઓપ્શન પાક નો ઉદય આવશે તો આ બધું ચાલુ રહેશે, અને ત્રીજો ઓપ્શન પુણ્ય નો ઉદય જ્યાં સુધી રહેશે ત્યાં બધું બન્યું રહેશે, બન્યું રહેશે પુણ્ય ના અધીન છે, વયું ગયું એ પાક ના અધીન છે, હું નથી વયો ગયો એ આયુ ના અધીન છે. તારા અધીન શું છે? અરે આ સમજાય છે કે નહીં? બોલો, મને તો મજા આવે છે, ખ્યાલ આવે છે કે વાત. તારા અધીન કાંઈ નથી, તું રોકી બતાવું, ચલો ઇસ્તમાઈ કોઈ વ્યક્તિ હતું, અરે મહેનત કરી, અરે અમે એને કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા,
રોકી બતાવો,
એક વર્ષનું આયુ વધારી બતાવો, અરે એક વર્ષ છોડો, એક મિનિટનું આયુ વધારી બતાવો, એક મિનિટ નહીં જતા, એક મિનિટ, અરે ફ્લાઇટમાં છે, બસ ઉતરે છે, એક મિનિટ, એક મિનિટ ઉભા નહીં જતા, કોણ 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 રોકાવાનું છે, કોને રોકી શકશો બોલો? ડોક્ટર પ્લીઝ ડુ સમથિંગ, જસ્ટ વન આવર, ડોક્ટર વન આવર, વન આવર, અરે ડોક્ટર કે છે મારા હાથમાં નથી, વન આવર ટુ વન મિનિટ પણ નહીં. તમને સમજાય છે આ નિર્ણય ક્યાંથી આવે છે? સ્વાધ્યાય. અને વી આર જસ્ટ મિસિંગ ડુઇંગ ધીસ. સમજાય છે? ધર્મના નામ પર સૌથી ઉત્કૃષ્ટ કારણ સમ્યક દર્શન નું અને આપણે કહીને કે બ્યુટિફુલ આર્ટ ઓફ લિવિંગ આપણને આમાંથી મળે છે અને વી આર મિસિંગ ધીસ. અગર જીવનમાં આ દિવસમાં સ્વાધ્યાય નથી તો તે તારા આત્માને ખોરાક જ નથી આપ્યો. શરીરને ખોરાક ન આપો તો શું થાય? ખોરાક સમજાય છે ને? ખોરાક યંગસ્ટર ને ખોરાક એટલે શરીરને અગર તમે ફીડ નહીં કરો, ફૂડ નહીં આપો, અને એ પણ કેવું આપો? ફૂડ પાછું આપો કેવું? એકદમ હા, ચલો વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ યંગસ્ટર, ટુ હેલ્પ મી હેલ્ધી. યુ યુ લાઈક યુ થિંક સો મચ બિકોઝ યુ થિંક ડિસાઈડ કે આ ટાઈમમાં ખાવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ ખાવાનું, અરે વાહ, ઓહો, પોઈન્ટ સમજાય છે? બિકોઝ યુ વોન્ટ અ હેલ્ધી લાઈફ, યુ વોન્ટ અ હેલ્ધી બોડી, રાઈટ રાઈટ. એ સાચે કહો, એક મિનિટ નો તો એક સમય નો તારો ઠેકાણો નથી. શું હેલ્ધી, શું હેલ્ધી, મને એક કહો શું હેલ્ધી. અરે ચલો ચલો કોઈ એક મેડિસિન બનાવો, કોઈ ચલો કેમ મેડિસિન વાળા, કોઈ એક એક કેમિકલ બનાવો, દવા બનાવો, મેડિસિન બનાવો કે આ શરીર યુવાન છે ને, યુવાન હવે આ વૃદ્ધ ખાય જ નહીં. ચલો હું તીર્થંકર ને છોડીને તમારા ચલાવવા આવી, વિરલભાઈ બોલો બનાવો. રાખી શકો એક પર્યાય ને પોતાના અનુસાર, અટકાવી શકો એક પર્યાય ને પોતાના અનુસાર, ફેરવી શકો એક શરીરની પર્યાય ને પોતાના અનુસાર. શું અભિમાન લઈને કરીએ છીએ? મેં કઈ ગુમે કઈ ગુમે કઈ ગુમે છે, અને આ અભિમાન આ કરતું તો ક્યાં લઈને, ક્યાં ક્યાં જઈને, ક્યાં ઉતારા થશે, ક્યાં ક્યાં જશો? આપણે ડિપ્રેસિંગ વાત કરી, તમે કેટલી ડિપ્રેસિંગ વાત કરો છો? આ જશો ને મરી જશો ને આમ જશો ને નવા નરકમાં જશો, નિવડ ફેક્ટ છે. Fact is never depressing. Fact is always, fact is always, that fact always gives us confidence. Reality nu gyan kara, fact nu gyan kara, fact is jeva. Agar khota sankar laine desu, khota bhav karu, khota karma bandhan. આ બધી ગતિઓ કેમ ઉભી થઈ? નરક ને આ બધી ગતિઓ જીના ભાવ અનુસાર જ આખી વ્યવસ્થા બની છે ને. અહીંયા કોઈએ એક ખૂન કર્યું, એને એક વાર સજા મળી, હવે એને 10 ખૂન કર્યા તો એને સજા કર્યા મળશે ફાંસીની, એક વાર તો બીજા 9 ખૂનનું તેનું જે પાપ છે એની સજા ક્યાં મળશે? મળી જોઈએ ને એની સજા, એને છે ને નરક. આખી વ્યવસ્થા જે છે એ જીના ભાવ અનુસાર આખી વ્યવસ્થા બની. ચલો વાંધો, હેડિંગમાં ટાઈમ પૂરો થઈ ગયો પણ સમજાય છે ને? વાંધો નથી ને, ખ્યાલ આવે છે? ચલો હવે વાંચી લઈએ. શું કીધું કે ઉસી, શું કીધું? જીત પ્રકાર, હવે જે સાંભળો, જીત પ્રકાર સૂર્ય થી પ્રાતકાલીન રાજમાં ઉસકે ઉદય કે લીએ હી હોતી હૈ, ઉસી પ્રકાર અજ્ઞાન અંધકાર રહિત જ્ઞાની જીવ કો, અજ્ઞાન અંધકાર નિત્યાત્મ અભાવ, અજ્ઞાન અંધકાર અભાવ, જ્ઞાની જીવ કો તપ ઓર શાસ્ત્ર સંબંધી રાગ ભાવ, રાગ ભાવ કલ્યાણ કે ઉદય કે લીએ હી હૈ. શું કરશે આ રાગ ભાવ? એનું કલ્યાણ જ કરશે, કારણ કે જેને મિથ્યાત્વનો ભાવ થઈ ગયો છે, એને અસ્થિરતાનો રાગ થઈ ગયો, રાગ બાકી છે, અને હવે જે શાસ્ત્ર આદિ સ્વાધ્યાય ને તપ આદિ કરે છે એ કોઈ વધારે ટાઈમ લેવાનો નથી એ રાગ ભાવ, કારણ કે એને અંદરમાં જવાની એ સિસ્ટમ ખ્યાલ આવી, આપણે વર્ડ એ સિસ્ટમ ખબર પડી ગઈ, એટલે એ રાગમાં વધારે રોકાવાનો નથી. ખાલી ભાવા સાથીને પૂરું કરું છું. સંધ્યાકાલીન સૂર્યાસ્ત કે સમય જેસી લાલીમાં હોતી હૈ, હવે મેં તમને બે કહી દીધું છે બરાબર ને, સંધ્યાકાલીન લાલીમાં અને સવારની લાલીમાં. સંધ્યાકાલીન સૂર્યાસ્ત, આવ્યું ને, સૂર્યાસ્ત કે સમય જેસી લાલીમાં હોતી હૈ, વૈસી હી લાલીમાં, વૈસી હી લાલીમાં પ્રાતઃ કાલીન સૂર્યોદય કે સમય ભી હોતી હૈ, પરંતુ પ્રાતઃ કાલીન કી લાલીમાં ઓર સંધ્યા કાલ કી લાલીમાં इतना भेद है ही हजे लाजमा सेम से बराबर, लेकिन भेद है कि प्रातः काल के समय, प्रातः काल के समय रात्रि के अंधकार का नाश करके संधि काल में होने वाली लालिमा आगामी काल में सूर्य के शुद्ध उदय का कारण है। बहुत गजब बात कही ये शास्त्रों, शास्त्र भगवानों राह। अगर ए तोड़ी ने तू स्वभाव में जाए थे तो ए लालिमा छुटी अने सम्यक ज्ञान में उदय थे। અને એ શાસ્ત્ર ભણવાનો રાગ અને ભણ્યું અને ભણાયું અને પ્રયોગક્ષમ વધ્યું અને એ તને અગર મિથ્યાત્વના પોષણમાં લઈ ગયો તો એ લાલીમાં સંધ્યાકાલીન છે, આ લાલીમાં સૂર્ય ઉદય પહેલાની છે, આ લાલીમાં સંધ્યાકાલીન છે કે જે તને મિથ્યાત્વના ઘર અંધકારમાં લઈ ગયો। એક ભાવ કેન લીડ યુ ટુ સમ્યક દર્શન ઓર એક ભાવ કેન લીડ યુ ટુ મિથ્યા દર્શન। अगर तू एम अटकी गयो तो मिथ्या दर्शन, एनु अभिमान कहू तो मिथ्या दर्शन, अने एम भी आग निकली गयो जे भर्यो ए रूपे पोताने अनुभव्यो तो तमने कहे। आर यू गेटिंग? एक दान नो भाव पुण्य बंद नु कारण, एक दान नो भाव पाप बंद नु कारण। अभिमान सही ना करे, मैं दान करू, मैं मारा जीव तो दान कोई न करे पाप कोई समझे थे। अरे दान नो भाव सारा भाव थी कही गये तो पुण्य, એ શાસ્ત્ર નો અભ્યાસ ભણાવવા માટે કહ્યો અને પોતાને પ્રૂફ કરવા માટે કહ્યો અને માનનું પોષણ કર્યું તો એ અંધકાર, અને એ જ અભ્યાસ ઓહો ભેદ જ્ઞાનમાં કારણ બન્યું તો એ ચકા। આર યુ ગેટિંગ? કોઈ સમજાય છે, ખ્યાલ આવે છે? એ જ ભાવ ના બે રૂપ એ લાલીમાં બે છે ને, એક સવારીયા ફી એક સાંજના, એ અહીંયા છે બરાબર જો આપણે વાંચી લઈએ તો શું કે છે, આગામી કાલ મેં સૂર્ય કે शुद्ध उदय का कारण है। उसी प्रकार ज्ञानी भी को जैसा राग, हमें जो अन्य चर्चा नेक्स्ट टाइम रखू पर थोड़ी सारी बात ही है, जैसा राग विषय आदि के प्रति होता है वैसा ही राग तप और शास्त्र आदि के प्रति होता है। जीवी अरुचि विषय से एवं अरुचि आर्थिक भावनी पर से एम के रुचि नहीं અટકવું નથી, ત્યાં ત્યાં રહેવું નથી, એને વધારવું નથી, પણ સમજાય છે? છઠ્ઠામાં આવ્યો મુનિરાજ ફટાકી સાતમાં, બહાર આવ્યા ક્યાં જવું છે ફટાકી સાતમાં, તો એ રાગ અરુચિ પૂર્વક છે, પણ શું કરે જાનવી પોતાના આત્મામાં નથી રહી શકતા ને, એટલે ઉપયોગ બહાર આવે છે, તો બહાર આવે છે તો બે અવલંબન ગોતે, આ શુભથી બચવા માટે શુભ માર્ગ, કારણ કે દિસ ઇઝ ક્લોઝ ટુ શુદ્ધ, શાંતિના મોર ને શુભમાંથી શુદ્ધમાં જવાનું, એટલે બુદ્ધિપૂર્વક અશુભ તો છોડ્યું, શુભ અને શુદ્ધ ની વચ્ચે ઝૂલે છે, અને પછી જયારે પરિપક્વતા આવી જશે અને શુદ્ધ માં જ આગળ વધતા 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 એ શુદ્ધ માં જ આગળ વધી ગયા તો એ શુભ ભાવ પણ શું થઈ જશે, નષ્ટ થઈ જશે। અક્રમ છે અશુભ શુભ અને શુદ્ધ માં, અશુભ શુભ ને છોડીને શુદ્ધ માં આવવા। તો શું કીધું કે જૈસા રાગ વિષય આદિ કે પ્રતિ હોતા હૈ વૈસા હી રાગ તપ ઓર શાસ્ત્ર આદિ કે પ્રતિ હોતા હૈ અરુચિપૂર્વક, परंतु तप और शास्त्र के प्रति जो राग, ये राग विषय कसाई नो राग अलग, तप और शास्त्र नो राग अलग, तो जे आ राग से ए राग मिथ्यात्व, बहुत सरस लाइन से मिथ्यात्व संबंधी अज्ञान का नाश करके संधि काल में उत्पन्न होता है, वह संधि काल में सवार में संधि काल में उत्पन्न होता है, वह भविष्य में जीव की शुद्ध कल्याण दशा रूप उदय का कारण है। इसीलिए ज्ञानी आत्मा की मुमुक्षु साधर्मी जिन्हें कल्याण करूं से पोताना आत्मा नो ये बुद्धिपूर्वक शू छूट करते अशुभ के शुभ, अरे बोलो અચ્છા શુભ, અને શુભમાં રહેવું છે એટલે કે શુભમાંથી શુદ્ધમાં જવું છે, એટલે જે આત્મામાં જવું છે આત્મા ક્યાં સમજાયો, સીએની બુકમાં સીએની બુક લો અને ભણો તો શું બનો, ડોક્ટરની બુક લો 4 વર્ષ એ ભણો તો શું બનો, બોલો તો ખરા, ઇન્જિનિયરની બુક લો અને 4 વર્ષ ભણો તો શું બનો, અને સમયસર હાથમાં લો અને 4 વર્ષ ભણો, 4 વર્ષ તો બહુ કહી દીધા મેં લાસ્ટ બે ગાળે કીધું હતું દાદરમાં, કોઈ એક એવી કોલેજ બતાવો, કોઈ એક એવી કોલેજ કે એક અંતર મુહૂર્તમાં કોઈને ડોક્ટર બનાવી છે, જસ્ટ ઇન 48 મિનિટ, ચલો બોલો સુનિભાઈ बोलो कोई है ऐसी कॉलेज, किसी को तो पता होगी, एक अंतर मूर्त मां कोई एक स्टूडेंट ने डॉक्टर बना ली दे, इंजीनियर बना ली दे, बोलो सीए बना ली दे, राजीव बेन, मेरा बेन, से कोई जरा जो रिसर्च कर दो, गूगल कर दो ना, पन अभिशास्तानी कॉलेज से बोले कि एक कॉलेज मां आवासी एक अंतर मूर्त मां सम्यक दर्शन, एक अंतर मूर्त मां श्रावक, एक अंतर मूर्त मां मुनि, एक अंतर मूर्त मां अरिहंत, एक अंतर मूर्त मां सिद्ध, बोलो त्रण चार अंतर मूर्त काम करी लीजू, अरे टोटल नु पन कर दो तो एक अंतर मूर्त मां एक जीव सिद्ध थई सके, एवी सामर्थ, एवी कॉलेज, एवं भंडर, एवं आपने कहे ने आर्ट ऑफ लिविंग, निश्चिंत निर्भार प्रसन्न मस्त रहेवानी आ एक कला शीखवा माटे आपणे बधा अहींया भेगा थया छे, अने आपणे ने शीखे ने आपणा जीवन मां उतारीने मस्त रहीए, पोताना आत्मानी मस्तीमां, वेद्यानी मस्तीमां અને સ્વાધ્યાયની મસ્તીમાં જે ભણીએ છીએ એની મસ્તીમાં મસ્ત રહીએ તો ખરેખર આ સાર્થક છે એવો અભ્યાસ આપણે બધા કરીએ એવી ભાવનાની પરમ ઉપકારી જીવવાની માતનો અમત્વના અનંતકારી સમસ્ત જ્ઞાની પરમાત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિકરાગ દિગંબર જૈન ધર્મનો હવે અહીંયા તત્વાર્થી ક્લાસ ચાલુ